એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે એક બહુ ઊંડો સવાલ પૂછે છે કે જો તમારો ભૂતકાળ, તમારો આખો ઇતિહાસ કોઈએ ભૂંસી નાખ્યો હોય તો શું એને ફરીથી શોધવો શક્ય છે?
અને એ શોધ દરમિયાન જે સત્ય સામે આવે એ કદાચ અસહ્ય હોય તો?
બરાબર.
હા, એકદમ સચોટ પ્રશ્ન છે. આપણે વાત કરી રહ્યા છીએ જોનાથન સેફરિન ફોરની એવરીથિંગ ઇઝ ઇલ્યુમિનેટેડની. 2002માં જ્યારે આ પુસ્તક આવ્યું ત્યારે તો લેખકની ઉંમર માત્ર 25 વર્ષની હતી, પણ એમણે સાહિત્ય જગતમાં એમ કહી શકાય કે ધૂમ મચાવી દીધી હતી.
ફક્ત 25 વર્ષની ઉંમરે આવી ગહન અને જટિલ નવલકથા. એમની લેખન શૈલી વિશે મેં સાંભળ્યું છે કે એમાં પોસ્ટ મોડર્ન તત્વો છે અને જાદુઈ યથાર્થવાદનો પણ ઉપયોગ થયો છે.
હા,
હવે આ શબ્દો સાંભળવામાં થોડા ભારે લાગે. વાર્તાના સંદર્ભમાં આનો અર્થ શું થાય?
ચલો એને થોડું સરળ બનાવીએ. જુઓ, પોસ્ટ મોડર્ન એટલે અહીંયા લેખક વાર્તા કેવી રીતે કહેવાય એની રીત સાથે જ પ્રયોગ કરે છે.
ઓકે.
જેમ કે વાર્તાનો એક મુખ્ય પાત્ર લેખક પોતે જ છે. એનું નામ પણ જોનાથન સેફરિન ફોર છે.
રસપ્રદ.
અને જાદુઈ યથાર્થવાદ એટલે વાસ્તવિક દુનિયામાં બનતી વાર્તામાં કેટલીક જાદુઈ કે અવિશ્વસનીય ઘટનાઓ એવી રીતે વર્ણાઈ જાય જાણે એ સાવ સામાન્ય હોય.
તો આ બધા પ્રયોગો દ્વારા લેખક આપણને કઈ દુનિયામાં લઈ જાય છે? વાર્તાનો મૂળ પ્લોટ શું છે?
પ્લોટ દેખીતી રીતે બહુ સરળ છે. જોનાથન નામનો એક યુવાન યહૂદી અમેરિકન લેખક એ યુક્રેન જાય છે.
યુક્રેન શા માટે?
એની પાસે એક જૂનો ઝાંખો ફોટો છે. એ ઓગસ્ટીન નામની એક સ્ત્રીને શોધી રહ્યો છે જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એના દાદાને નાઝીઓથી બચાવ્યા હતા. પણ આ શોધયાત્રા કોઈ સામાન્ય યાત્રા નથી.
અને એટલે જ કદાચ વાર્તાની રચના પણ બહુ અસામાન્ય છે. એવું સાંભળ્યું છે કે તે એક સાથે બે અલગ અલગ સમયમાં ચાલે છે.
બરાબર. એક વાર્તા છે વર્તમાનમાં, એટલે કે 1997માં. આ જોનાથનની યુક્રેનની સફર છે.
અને બીજી?
બીજી વાર્તા છેક ભૂતકાળમાં જાય છે, 1791થી શરૂ થઈને 1941 સુધી. આ વાર્તા ખુદ જોનાથનનો પાત્ર લખી રહ્યું છે. એ ટ્રાન્ચિમ રોડ નામના એક કાલ્પનિક યહૂદી ગામનો જાદુઈ ઇતિહાસ રચી રહ્યો છે.
એક મિનિટ, આ સમજવા જેવું છે. એટલે એક તરફ વાસ્તવિક શોધ ચાલી રહી છે.
હા.
અને બીજી તરફ એ જ પાત્ર એક કાલ્પનિક ઇતિહાસ રચી રહ્યો છે. શું લેખક એવું કહેવા માંગે છે કે જે ઇતિહાસ ખોવાઈ ગયો છે તેને આપણે કલ્પનાથી જ ફરી જીવંત કરી શકીએ?
તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આ તો જ નવલકથાનો આત્મા છે. અને આ બંને વાર્તાઓને જોડે છે એક ત્રીજો અને કદાચ સૌથી મજેદાર અંશ.
એ શું છે?
એલેક્સ નામના યુક્રેનિયન ગાઈડ દ્વારા જોનાથનને લખાયેલા પત્રો.
હા, એલેક્સ, આ પાત્ર વિશે મેં ઘણું સાંભળ્યું છે. ચાલો આ સફરના પાત્રોને મળીએ. જોનાથન, એલેક્સ અને એમની સાથે બીજા કોણ છે?
આ સફરમાં ત્રણ બહુ વિચિત્ર પણ યાદગાર પાત્રો છે. એક તો જોનાથન પોતે, એકદમ શાંત ગંભીર, એ પોતાના પરિવારની યાદોને ઝીપલોક બેગમાં ભેગી કરતો રહે છે. બીજો છે એનો ગાઈડ એલેક્સ પરચોવ. એ અમેરિકન પોપ કલ્ચરનો ગીવાનો છે અને તૂટી ફૂટી અંગ્રેજી બોલે છે, જે શરૂઆતમાં ખૂબ હસાવે છે.
એની ભાષાના કેટલાક ઉદાહરણો તો બહુ પ્રખ્યાત છે. મને યાદ છે કે એક જગ્યાએ તે ઉદાસી ભર્યા વાતાવરણ માટે કહે છે, ધ કાર ઇઝ રિજિડ વિથ સોરો.
હા, કાર દુઃખથી સજ્જડ છે.
વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું, પણ ભાવની દ્રષ્ટિએ કેટલું સચોટ.
બરાબર. એની ભાષા જ બતાવે છે કે ક્યારેક શબ્દોની ભૂલો પણ લાગણીનું સાચું સરનામું બતાવી દે છે.
અને ત્રીજું પાત્ર?
ત્રીજું પાત્ર છે એલેક્સના દાદા, જે ગાડી ચલાવે છે પણ દાવો કરે છે કે તે અંધ છે.
શું વાત કરો છો? જે ગાડી ચલાવે છે એ જ અંધ હોવાનો દાવો કરે છે?
હા, અને એમની સાથે એમનો સેમી ડેવિસ જુનિયર જુનિયર નામનો કૂતરો પણ છે. એમને જોનારી આંખો પૂરી પાડે છે.
વાહ, આ તો શરૂઆતથી જ એકદમ અજીબો ગરીબ સફર લાગે છે. તો આ ત્રણેય જણ એક ભૂંસાઈ ગયેલા ગામને શોધવા નીકળે છે. શરૂઆત કેવી રહે છે એમની?
શરૂઆત તો સાંસ્કૃતિક ગેરસમજો અને રમૂજથી ભરપૂર છે. જોનાથન શાકાહારી છે અને યુક્રેનના નાના ગામડાઓમાં એને ખાવા માટે બસ બાફેલા બટાકા મળે છે. એલેક્સ સતત એને પ્રભાવિત કરવાની કોશિશ કરતો રહે છે અને દાદા, એ આખી મુસાફરી દરમિયાન યહૂદીઓ વિશે કડવી વાતો કરતા રહે છે.
અને ગામનું શું થાય છે? ટ્રેચિમ્બ્રોડ,
એમને એ નામનું કોઈ ગામ મળતું જ નથી, જાણે તે ક્યારે અસ્તિત્વમાં જ નહોતું.
પણ આ હળવાશ ભર્યો માહોલ લાંબો સમય નથી ટકતો, ખરું ને? ધીમે ધીમે વાર્તાનો રંગ બદલાય છે.
બિલકુલ, જેમ જેમ એમની શોધ નિષ્ફળ જાય છે તેમ રમૂજની જગ્યાએ તણાવ અને એક પ્રકારની અશાંતિ વધે છે.
અને એલેક્સના પત્રોનું શું?
એલેક્સના પત્રો દ્વારા આપણને એના અંગત જીવનની ઝલક મળે છે, ખાસ કરીને એના હિંસક પિતા સાથેના એના સંબંધો વિશે, અને સમાંતર ચાલી રહેલી ટ્રેચિમ્બ્રોડની જાદુઈ વાર્તા પર પણ. યુદ્ધના કાળા વાદળો ઘેરાવા લાગે છે.
અને પછી એક ક્ષણ આવે છે જેને લેખકે ધી ઇલ્યુમિનેશન એટલે કે પ્રકાશપુંજ કહી છે. એ ક્ષણ જ્યારે બધું જ બદલાઈ જાય છે.
બરાબર. જ્યારે તેઓ લગભગ હારીને પાછા ફરવાનું વિચારે છે ત્યારે તેમને એક નાનકડા એકાંત ઘરમાં એક વૃદ્ધ સ્ત્રી મળે છે, લિસ્ટા.
લિસ્ટા,
એનું ઘર જાણે એક જીવંત મ્યુઝિયમ છે. એણે આસપાસના નાશ પામેલા યહૂદી ગામોની યાદોને બોક્સમાં સાચવી રાખી છે, અને એ કહે છે કે તે ટ્રેચિમ્બ્રોડમાંથી બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ છે.
તો આખરે આખરે એમને કોઈક તો મળ્યું જે સત્ય જાણે છે.
હા, પણ એ સત્ય એમની કલ્પના કરતાં ઘણું વધારે ભયાનક અને અંગત છે.
એટલે
લિસ્ટા જોનાથનના હાથમાં રહેલો ફોટો જુએ છે અને કહે છે કે આ ઓગસ્ટિન નથી, આ તો એના પોતાના પરિવારનો ફોટો છે. પણ ખરી અને ચોંકાવનારી વાત તો દાદા વિશે સામે આવે છે.
દાદા વિશે?
હા, લિસ્ટા દાદાને ઓળખી જાય છે.
એક મિનિટ, જે દાદા આખી યાત્રા દરમિયાન યહૂદી વિરોધી વાતો કરતા હતા તેમને લિસ્ટા ઓળખે છે કેવી રીતે?
લિસ્ટા એ ભયાનક દિવસને યાદ કરે છે જ્યારે નાઝીઓએ ગામના બધા યહૂદીઓને એકઠા કર્યા હતા. એ દિવસે નાઝી કમાન્ડરે દાદાને, જે ત્યારે એક યુવાન હતા, એક શરત પર જીવ બચાવવાની તક આપી.
કેવી શરત?
ને ભીડમાંથી પોતાના શ્રેષ્ઠ યહૂદી મિત્ર હર્ષેલને ઓળખી બતાવવાનો હતો. અને જીવ બચાવવા માટે દાદાએ પોતાના મિત્ર તરફ આંગળી ચીંધી દીધી.
બાપરે, આ તો કલ્પના બહારની વાત છે. મતલબ કે જે માણસ આખી યાત્રા દરમિયાન નફરત બતાવી રહ્યો હતો
એનું સૌથી મોટું રહસ્ય એક યહૂદી મિત્ર સાથેના વિશ્વાસઘાતનું હતું.
એટલે જ એમનું અંધો હોવાનું નાટક એ કદાચ આ સત્ય ન જોવા માટેનું જ બહાનું હતું.
બિલકુલ, એમની અંધત્વ શારીરિક નહીં પણ નૈતિક હતી. એ 50 વર્ષથી એ સત્યથી ભાગી રહ્યા હતા. આ ઘટસ્ફોટ પછી ત્રણેય પાત્રો ભાંગી પડે છે. જે શોધ યાદોને જોડવા માટે શરૂ થઈ હતી તે એક એવા સત્ય પર પૂરી થાય છે જે બધાને તોડી નાખે છે.
આ સત્યનો ભાર તો કોઈ પણ વ્યક્તિ માટે અસહ્ય હોય. આ ઘટના પછી પાત્રોનું શું થાય છે?
જોનાથન અમેરિકા પાછો ફરે છે પણ એ આઘાત સાથે, અને થોડા દિવસો પછી દાદા આત્મહત્યા કરી લે છે.
ઓ,
તેઓ એક ચિઠ્ઠી મૂકી જાય છે જેમાં લખ્યું હોય છે, હું ખરાબ માણસ નથી, હું એક સારો માણસ છું જેણે એક ખરાબ કામ કર્યું છે.
હું એક સારો માણસ છું જેણે એક ખરાબ કામ કર્યું છે. આ એક વાક્ય કેટલું બધું કહી જાય છે. શું કોઈ એક ભૂલ માણસની આખી જિંદગીને વ્યાખ્યાયિત કરી શકે?
નવલકથા કોઈ સરળ જવાબ નથી આપતી, બસ આ પ્રશ્ન સાથે આપણને છોડી દે છે.
અને એલેક્સનું શું?
આ અનુભવ એલેક્સને પણ સંપૂર્ણપણે બદલી નાખે છે. દાદાના મૃત્યુ પછી તે પોતાના પરિવારમાં પેઢીઓથી ચાલી આવતી હિંસા અને મૌનના ચક્રને તોડવાનો નિર્ણય કરે છે. તે પોતાના પિતાનો સામનો કરવાની હિંમત કેળવે છે.
તો આપણી શરૂઆતના પ્રશ્ન પર પાછા ફરીએ, શું ભૂંસાઈ ગયેલા ભૂતકાળને શોધી શકાય? આ વાર્તા કહે છે કે હા, પણ તેની કિંમત ચૂકવવી પડે છે.
સાચી વાત. અને એ શોધ ફક્ત જૂના નકશા કે ફોટાથી નથી થતી, એ શોધ માનવીય સંબંધોથી થાય છે. આ નવલકથા બતાવે છે કે ઇતિહાસ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ સતત રચાતી કથા છે.
દાદા ઇતિહાસને દબાવે છે, જોનાથન કાલ્પનિક ઇતિહાસ રચે છે, અને એલેક્સ સત્યને ઉજાગર કરે છે.
ચોક્કસ. અને હોલોકોસ્ટ જેવા ઐતિહાસિક આઘાતની અસર કેવી રીતે પેઢીઓ સુધી ટકી રહે છે તે પણ આ વાર્તાનું કેન્દ્ર છે. દાદાનું મૌન, એલેક્સના પિતાની હિંસા, એ બધું એ જ ન રૂઝાયેલા ઘાનો પડઘો છે.
અંતે આ નવલકથા એ પણ શીખવે છે કે વાર્તાઓ કહેવી કેટલી જરૂરી છે,
ભલે તે કાલ્પનિક હોય કે પછી એલેક્સ જેવી તૂટેલી ફૂટેલી ભાષામાં કહેવાયેલી હોય. વાર્તાઓ જ આપણને ભૂતકાળના મૌનને તોડવાની અને એકબીજા સાથે જોડાવાની હિંમત આપે છે.
આમ એવરીથિંગ ઇઝ ઇલ્યુમિનેટેડ એક એવી યાત્રા છે જે હાસ્યથી શરૂ થઈને હૃદયદ્રાવક સત્ય પર પૂરી થાય છે. તે આપણને શીખવે છે કે ઇતિહાસ ફક્ત તથ્યોનો સંગ્રહ નથી, પરંતુ યાદો, પીડા અને સત્ય શોધવાનો એક જીવંત અને અંગત સંઘર્ષ છે.
અને તે પણ બતાવે છે કે કેવી રીતે માનવીય સંબંધો અને વાર્તા કહેવાની હિંમત સૌથી ઊંડા ઘાને પણ રૂઝાવવાની અથવા ઓછામાં ઓછું તેને સમજવાની શક્તિ ધરાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફની મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.